બંધવ નામ. નામની વંદના જેમાં અગાધ શક્તિ છે. નામ સાંભળતાની સાથે જ મનની અંદર સાત્વિકતાના એક સરસ મજાના નવા ભાવો જાગૃત થાય. એનું નામ સાંભળીને નામનો મહિમા આટલો મોટો કેમ બતાવ્યો હશે? પરમાત્માનું નામ લઈએ તો તરત જ ભગવાનના સ્વરૂપનું, ભગવાનના ગુણનું દર્શન. આજ ને ભગવાન એટલે એમ. કોઈ દુર્જનનું નામ લઈએ કે આ પેલો ને, એનો બધો જ પરિચય થઈ જાય. નામની મહત્તા એટલા માટે છે કે સાંભળતાની સાથે જ એના જે કઈ ગુણદોષ હોય, ગુણ અવગુણ બધું જ એનું સ્વરૂપ આખું આવી જાય. એમ કે કંસ એટલે વસુદેવના સાત સાત બાળકોને ભીતમાં પછાડનારો ક્રૂર માણસ, અને કૃષ્ણને યાદ કરીએ એટલે પ્રેમ મૂર્તિ, કરુણા મૂર્તિ, જ્ઞાન મૂર્તિ. જેટલા નામ આપીએ એટલા, યાની નામાની ગૌણાની, જેટલા એમના સદગુણો છે એટલા એમના નામ છે, અને તે બધા વિખ્યાત છે. એટલે નામનું, નામનો મહિમા એટલો બધો છે કે સહસ્ર નામ લખાય એના ઉપર. તો ભગવાનના, એક ભગવાનના હજાર નામ નહીં, હજાર તો એક સિમ્બોલ છે, પ્રતીક છે, હજારો. પણ હજારોને પ્રતીકાત્મક કહેવા માટે હજાર નામ. આપણે વિષ્ણુ સહસ્ર કહીએ છીએ હજાર નામ, પણ ભગવાનના અનંત નામ છે. અને નામનો કોઈ પાર નથી. જે કોઈ નામથી તમે યાદ કરો, એ નામથી તમારા હૃદયમાં, અંતઃકરણમાં અજવાળું થાય. ઘરની અંદર જુદા જુદા વિભાગોમાં સ્વીચો મૂકેલી હોય, બધી જગ્યાએ મૂકેલી હોય, જ્યાં જરૂર પડે સ્વીચ પર હાથ નાખ્યો ત્યાં અજવાળું થાય. એમ ભગવાનનું જે કોઈ પણ નામ હાથમાં આવી જાય તો અંતઃકરણની અંદર અજવાળું થવાનું જ છે. અને જે કઈ વિકૃતિ, દુરાચારનું અંધારું હશે એ તરત દૂર થઈ દેશે. તો બંધવ નામ, નામ વંદના કરી છે. અને એટલા માટે કે બહુ સુલભ છે, સહજ છે. કદાચ કોઈ તીર્થે જવું હોય તો યાત્રા માટે ખર્ચો કરવો પડે ને જવું પડે ને ઘણું બધું સમય પણ જોઈએ એટલો બધો. પણ જ્યાં ઉભા હો ત્યાં આગાડી, જ્યાં બેઠા હો, જ્યાં પડ્યા હો ત્યાં આગાડી નામ લો જોઈએ તરત જ. અને જો દ્રૌપદીએ નામનો પોકાર કર્યો ને આઝાર થયો, હે કૃષ્ણ. ગજરાજે પણ હે નારાયણ કરીને બૂમ પાડી તો. એટલે નામનો પ્રતાપ, મહિમા કેટલો બધો છે. ગમે એટલી ભયંકર ભીખ લાગી હોય અને એમાં મહારાજને યાદ કરો છે, તરત જ નિર્ભય થઈ, કેમ કે મારામાં આવીને બેસી ગયા છે. એટલે બંધવ નામ, રામ રઘુવર કો. અરે કેટલા જગ્યાએ તો ઉપાસનાની અંદર રામ નામ ભગવાન કી જય, નામ ભગવાનની જય આપણે સાંભળ્યું છે. એટલે ભગવાનની જય તો પછી બોલાવે, પણ ભગવાનના નામની જય પહેલી બોલાવે. અને સ્વાભાવિક છે કે સ્મરણમાં નામ આવે તો નામી ઓળખાવાનો જ છે. પણ પેલો હતો ને, હું નામ ભૂલી ગયો. ગમે તેટલો ઓળખતા હો, ગમે એટલો યાદ કરવા પ્રયત્ન કરો, પણ નામ યાદ ના આવે ને ત્યાં સુધી તમે બીજાને પરિચય ના આપી શકો. કેવું થાય છે કે નથી થતું, નામ યાદ નથી આવતું. આ ફલાણો માણસ, તો નામનો મહિમા આ છે, નામની અગત્યતા આ છે. અને એટલા માટે તુલસીજીએ ભગવાનને તો પછી જોયા હશે, પણ સાંભળેલું નાની ઉંમરમાં કે રામ છે, તો એ નામનો પરિચય થયો ત્યારે નામીનો પરિચય થયો. આપણે ભાઈ ફલાણા માણસ પાસે કામ છે કે લો આ નામ છે એમનું, લઈ જાઉં ને. અજાણ્યા શહેરમાં જઈએ, એની સોસાયટી શોધી કાઢીએ, પછી એના નામથી એનું ઘર શોધી કાઢીએ. પણ નામ જોઈએ આવશ્યકતા છે. ગાડીમાં બેઠા સ્ટેશનનું નામ તો જોઈએ જ કે આ સ્ટેશને ઉતરવું છે, પણ બેઠા સ્ટેશનનું નામ ના તો ઉતરશો ક્યાં? તો નામ એ દરેકનો પરિચય છે. બાળક જન્મે એટલે તરત જ એનું એડ્રેસ કયું? નામ. માણસનું પહેલું એડ્રેસ કયું? એનું નામ. પછી એનું ઘર કે નંબર કે સોસાયટી કે ગામ કે ગમે તે આપો, એનો પહેલો પરિચય, પહેલો એડ્રેસ. અને એડ્રેસ એટલે પરિચય. જન્મતાની સાથે પહેલો જ એડ્રેસ આપણો થઈ જાય કે આ. અને એ જીવનના છેલ્લા શ્વાસ સુધી પણ એનું એ જ રેખવી આ ફલાણા આ નામથી. તો નામ મહિમા, નામનું મહત્વ તુલસીદાસજી સમજાવી રહ્યા છે. જો નામનું આટલું બધું મહત્વ છે, અને એટલા માટે અગ્રેસરમાં ભગવાનને વંદન કર્યા પછીથી ભગવાનના નામને પણ પ્રણામ કરે. ભગવાનની જે બોલાવી હોય તો એના નામથી બોલાવાશે. એમને ભગવાનની જે કેવી રીતે બોલાવું? પણ નામ સાથે હોય તે. અને જે એટલે આ નામથી આ વ્યક્તિનો વિજય થાવ, સફળ થાવ. અને એ રઘુવરની અંદર રઘુઓમાં શ્રેષ્ઠ છે, સૂર્યવંશમાં જે શ્રેષ્ઠ છે એવા ભગવાનની, ભગવાનના નામને હું વંદન કરું છું. કે જેને માટે કહ્યું કે હે તું કૃષાનુ ભાનુ હિમ કર, હેત હિમ, એનું કારણ બતાવ્યું કે કૃષાનુ એટલે ખેતી, અને સૂર્યની પણ આવશ્યકતા છે, અને એની સાથે સાથે ચંદ્રની પણ જરૂર પડે છે ખેતીને. એનું નામ એટલું છે કે સૂર્યમાં, સૂર્ય અને ચંદ્રના જે કઈ પ્રકાશ, ઠંડક ને ગરમી, ઉષ્ણતા, એના વડે ખેતી પાકે છે, ઉષ્ણતા એને પોષણ મળે છે. એ માત્ર એનું નામ જ યાદ કરવાનું છે. હાજર તો છે જ, પણ ભાનુ હેતુ એનું લક્ષ્ય છે. ચંદ્ર અને સૂર્ય ખેતીને સફળ બનાવવા માટે. વિધિ હરિહર મય ભેદ પ્રાણ સુ, વિધાતા અને હરિને હર ત્રણેને બતાવે અહીંયા ગાડી. બ્રહ્મા વિષ્ણુ મહેશ એ શિવ સ્વરૂપ જે છે એ વેદનો પ્રાણ છે. વેદની અંદરના જે કઈ જ્ઞાન છે કે જે કઈ મંત્રો છે એને સમજવા માટે આ ત્રણેયના નામની આવશ્યકતા છે. બ્રહ્મ, શિવ અને ત્રણેય નામ જીવો ને, વિધિ હરિહર. શિવ એટલે સૌનું કલ્યાણ, બ્રહ્મ એટલે સર્વમાં જે બેઠેલો છે તે, વિષ્ણુ એટલે વ્યાપક છે તે. ત્રણેય નામના એક જ છે, પણ દરેકના જે કંઈક સમજવાના વિષય અલગ અલગ છે, એટલું જ. બાકી ત્રણેય એક જ છે. ને કોણ? વ્યાપક આત્મા સર્વની અંદર છે, બ્રહ્મ સર્વમાં છે, કલ્યાણ સર્વનું છે. સૂત્રાત્મક રીતે જોઈએ તો દરેક મણકામાં દોરો પરોવાયેલો છે, એમ પરમાત્મા વ્યાપક રીતે બ્રહ્મ સ્વરૂપે સર્વની અંદર સૂત્રાત્મક છે જ, ભલે મણકા જુદા જુદા હોય. એટલે એને બ્રહ્મસૂત્ર કહ્યું. અને બ્રહ્મસૂત્ર ના એ ગ્રંથની જે રચના થઈ ત્યાર પછીથી બ્રહ્મનો પરિચય એમાંથી મળે છે. માટે બ્રહ્મસૂત્ર, જેને સૂત્રાત્મક શક્તિ પરમાત્મા કહેવામાં આવે છે, સૂત્રાત્મક બ્રહ્મ. તો અહીંયા આગળ એ ત્રણેયને, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર, એ ત્રણેયને યાદ કરવા માટે એની ત્રણેય વ્યાપ છે. શામાં? સૂર્યની અંદર છે. અને એ વ્યાપ્તની અંદર વેદનો પ્રાણ કોણ? બ્રહ્મા વિષ્ણુ ને મહેશ્વર, એનું નામ બતાવ્યું. જો વેદોને સમજવા હોય, કારણ કે વેદના પ્રાણ છે, બ્રહ્મા રચયિતા છે, વિષ્ણુ ને મહેશ્વર એનો એનો વિષય છે કલ્યાણ અને વ્યાપકતા. તો એ બ્રહ્મનો પરિચય પણ આ ત્રણના નામ હશે તો જ એને મળી પ્રાપ્ત થશે. કારણ વેદના જ્ઞાનની અંદર શું છે? સૃષ્ટિનું સર્જન, પાલન અને એનું વિસર્જન, એ ત્રણેયના પ્રતીક છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ત્રણના કામ છે. ફેકલ્ટી ત્રણને સોંપી દીધી. હવે ત્રણેય ફેકલ્ટીઓ છે તો સાયન્સની જ, પણ ત્રણ એટલે વેદ એક જ વિષય છે. પણ એની ત્રણ ફેકલ્ટીઓની અંદર ત્રણ નામ આપે, પણ એ ત્રણેય નામ વડે જ વેદનો પરિચય મળશે. જેમ ભગવાનનો પરિચય એના નામ ઉપરથી મળે, એટલે તુલસીજીએ નામ વંદના કરતી વખતે એટલી સરસ વાત કરી કે આ ત્રણેય જ્ઞાનના પ્રાણ છે. અને આપણા વેદોમાં પણ જે જ્ઞાન આપવામાં આવ્યું, પહેલા ભગવાનની પૂજન, ભગવાનનો પરિચય, એનો દર્શન, એનો સાક્ષાત્કાર જ્ઞાન વડે થતો હતો. પણ પછી જોયું કે માણસનામાં એ જ્ઞાનને ધારણ કરવાની, સમજવાની શક્તિ ઓછી છે, એટલે આપણા ઋષિઓએ, વિદ્વાનોએ એ શક્તિઓ પ્રમાણે એમાંથી નામ અને મૂર્તિઓ બનાવી. ત્યાર પછી મૂર્તિ પૂજન ત્યાર પછી આવ્યું છે. વેદ કાળની અંદર આપણે ત્યાં મૂર્તિ પૂજા હતી જ નહીં, પણ વેદની સમજણ ના પડી સામાન્ય માણસને, એટલે વેદોમાં જે પ્રમાણે ભગવાનનું વર્ણન હતું એ વર્ણન પ્રમાણે મૂર્તિઓ બનાવીને એની સ્થાપના કરવામાં આવી, પૂજન એનું કરવામાં આવ્યું છે. એટલે બ્રહ્મા વિષ્ણુના સ્વરૂપે પણ આપણે પૂજન તો વેદ જ્ઞાનનું કરીએ છીએ કે જે અવ્યક્ત છે, જેને કહ્યું અહીંયા આગળ અગુણ અનુપમ ગુણ નિધાન, કે જેને નામ રૂપ આકાર નથી છતાં એ પરમાત્મા છે. અને પરમાત્માને અનુભવવા માટે અહીંયા જય મહારાજને પણ આપણે કેવા કહ્યા? એ જ્ઞાનના અનુભવી છે. અગુણ અનુપમ ગુણ નિધાન, ક્યાં આગળ મહારાજશ્રી પણ એ જ સુખને એ જ સ્વરૂપની અંદર સ્થિર છે. સુચિત્ત વૃત્તિ, અને એની અંદર પણ કહ્યું કે મહારાજશ્રી જેને પ્રત્યક્ષ પરોક્ષ અપરોક્ષાનુભૂતિ, અપરોક્ષ એટલે જે નથી દેખાતું, નથી સમજાતું છતાંય છે, એ આત્માની અપરોક્ષ અનુભૂતિ, એના સુખની અંદર જે લીન છે. હવે એ તમે ક્યાં સમજવા જશો? અને એ અપરોક્ષાનુભૂતિનું સુખ મહારાજશ્રી તો એ ઉચ્ચકોટિ દિવ્ય વિભૂતિ છે, પણ સામાન્ય માણસને ક્યાં અપરોક્ષાનુભૂતિ થવાની હતી? અપરોક્ષ સુખાભિલીનમ, તો એ અપરોક્ષ અનુભૂતિ માટે અહીંયા ગાડી અગુણ અમાન અને અનુપમ ગુણ નિધાન સો, એ જે છે એ અવ્યક્ત છે, નામ રૂપ વગર છે, છતાંય એનું એની અનુભૂતિ થયા કરે. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર એ તો પ્રતીકાત્મક સિમ્બોલ આપણી સામે મૂકી દીધા વેદના જ્ઞાનના, પણ એ અવ્યક્ત છે, નામ રૂપ આકાર વગરના છે, એને અહીંયા અગુણ કહી દીધો. કોઈ ઉપમા એને આપી ના શકાય, છતાં એનું અસ્તિત્વ, એનો કોઈ આકાર કે નામ પ્રકાર ના હોય. કોઈ માણસ એનું એનો નામ ના હોય, એનો આકાર ના હોય, તમે કેવી રીતે શોધવા જશો? ક્યાં મળશે? તમે કે છતાંય આત્માની અનુભૂતિ એ નામરૂપ વગર જ કરવાની છે. એ રીતે તુલસીજીએ અહીંયા આગળ વંદના કરી છે.